देव्या कुक्षिरत्नम् शब्दजेतरवात्मजम् राजचंद्रमहं वन्दे तत्वलोचनदायकम् प्रभुतत्वलोचनदायकम्
श्रीमद् राजचंद्र वचनामृत आंख 239 मुंबई चैत्रवद सातम गुरुवार 1947 आप्यू सौने ते अक्षरधाम रे गई काले एक कृपापत्र मळ्युं हतुं अत्र परमानंद छे जो के उपाधि संयुक्त काल घणो जाय छे ईश्वर इच्छा प्रमाणे वर्तवुं श्रेयस्कर छे अने योग्य छे एटले जेम चाले छे तेम उपाधि हो तो भले न हो तो पण भले जे होय ते समान ज छे। ज्ञान वार्ता संबंधी अनेक मंत्र आपने जणावा इच्छा थाय छे तथापि विरह काळ प्रत्यक्ष छे एटले निरुपायता छे। मंत्र एटले गुप्त भेद एम तो समझाय छे के भेदनो भेद टळीए वास्तविक समझाय छे परम अभेद एवं सत सर्वत्र छे विनीत रायचंद। पूज्य सौभागभाई ऊपर लखायेल आ पत्र छे। कृपाणु देवनु 24મું वर्ष जीवननु चाले छे। सौभागभाई साथेनी 46ના દિવાળીના અરસામાં ઓળખાણ થયું છે। આ પરસ્પર સત્સમાગમથી પત્ર સંબંધ ચાલે છે। સમાગમનો એકમાત્ર માધ્યમ એ પત્ર વ્યવહાર છે। પત્ર વ્યવહારમાં પોતાના મનના ભાવો સામે વ્યક્તિને નિસંકોચપણે લખી શકાય અને કૃપાળુ દેવ પણ જે જે વ્યક્તિએ જે જે પ્રકારના પત્રો લખી અને પોતાની આશંકાઓ પૂછાવી છે તે મુમુક્ષુઓને તેમની ભૂમિકા અનુસાર પ્રત્યુત્તરો આપ્યા છે। અહીંયા આ પત્ર તો પૂજ્ય સૌભાગભાઈ ઉપરનો છે એટલે લખે છે કે જો કે ઉપાધિ સંયુક્ત કાળ ઘણો જાય છે। પેલા લખ્યું અત્ર પરમાનંદ છે, અહીંયા તો પરમ આનંદ છે। પત્ર મુંબઈમાંથી લખાય છે, કોઈ ઉત્તર સંડા કે ચરોતર કે ઈડરના પહાડમાંથી નથી લખાય। અત્ર પરમાનંદ છે। જ્ઞાનીઓને સંસારની જે સ્થિતિમાં બેઠા છે તે સ્થિતિની અંદર પરમ આનંદ વર્તે છે, એ બાહ્યથી કે અંતરથી। બે દશા હોય છે, બાહ્ય દશા અને અભ્યંતર દશા। અને જ્ઞાનીઓને ભેદ જ્ઞાન થયા પછી આ બંને દશા ભિન્નપણે વર્તે છે। બાહ્ય દશા એ કર્મધારા છે, એ કર્મધારા ઉદયાધીન છે, અને અભ્યંતર દશા એ જ્ઞાનધારા છે, અને જ્ઞાનધારા આત્મિક જાગૃતિને આધારિત છે। ઉપયોગનું ઉત્કૃષ્ટપણું કેટલા પ્રમાણમાં છે તેના પ્રમાણમાં જ્ઞાનીઓની અભ્યંતર જ્ઞાનધારા વહેતી હોય છે, અને બાહ્યની અંદર કર્મનું પ્રાબલ્યપણું કેટલું છે તેના આધાર ઉપર એમની કર્મધારા વહેતી હોય છે। આ બંને ધારા જેમ જડ અને ચેતન ભિન્ન છે, દેહ અને આત્મા ભિન્ન છે, એમ જ્ઞાનીઓનું આંતરજીવન અને બાહ્ય જીવન પણ બંને ભિન્ન છે, તદ્દન ભિન્ન છે। એટલે જ્યાં સુધી પોતાની આત્મદશાની વાત છે ત્યાં સુધી પરમ કૃપાળુ દેવ જણાવે છે કે અત્ર પરમાનંદ છે, પરમ આનંદ છે। આનંદ એ આત્માનો લક્ષણ છે, આત્માનો ગુણ છે, અને એ ગુણ પ્રગટપણે વર્તી રહ્યો છે એટલે અહીંયા પરમ આનંદ છે. હવે બાહ્ય સ્થિતિ બતાવે છે, જો કે ઉપાધિ સંયુક્ત કાળ ઘણો જાય છે. કોઈ પૂછે કે સાહેબ આનંદ છે, તો વળી એમ થઈ જાય કે એને તો મજા જ આવતી ને. ધંધો સારો ચાલતો હોય, આવક સારી હોય, ગરાગો આવતો હોય, છનાછન હોય, બે છક બાર બોતેર થતા હોય, તો હું વાંધો છું. તો આવી કોઈ પણ પ્રકારના સંદેહને અવકાશ ન રહે, અને જ્ઞાની કોઈ દિવસ સંસારિક કે પૌદ્ગલિક સુખની અંદર આનંદની કલ્પના કરે નહીં. એટલે અહીંયા તરત જ બીજું વાક્ય મૂક્યું કે જો કે ઉપાધિ સંયુક્ત કાળ ઘણો જાય છે. આ એમનું બાહ્ય દશાનું વર્ણન બતાવે છે કે અમારો ઘણો કાળ કેવી રીતે જાય છે, ઉપાધિ સંયુક્ત સંસારના લક્ષણની અંદર આદિ વ્યાધિ અને ઉપાધિ. એમાં આદિ પોતાની મનસ્થિતિની પરિસ્થિતિનું વર્ણન છે, વ્યાધિ એ દેહ સ્થિતિ અને ઉપાધિ એ સંગ સ્થિતિ છે. મનની આકુળતા વ્યાકુળતા એ આદિ છે, શરીરની આકુળતા રોગિષ્ટપણું પીડા વેદના એ બધો વ્યાધિ છે, અને પરસંગ સાથેનો જે સંબંધ છે જગતની સાથે જોડાયેલો સંગ અને સંબંધની જે સ્થિતિ છે તે ઉપાધિ છે. એટલે અહીંયા કહ્યું એમણે કે ઉપાધિ સંયુક્ત કાળ ઘણો જાય છે. કઈ અત્યારે પ્રાધાન્ય શેનું છે? સંસારિક અવસ્થાની અંદર ઉપાધિનું, પરને કારણે આવી પડેલા પરના સંબંધો પરના સંગમાં અમે રહીએ છીએ. ઈશ્વર ઈચ્છા પ્રમાણે વર્તવું શ્રેયસ્કર છે અને યોગ્ય છે. કર્મસત્તાને કૃપાળુદેવે હરિ અથવા ઈચ્છા એવો શબ્દ મૂક્યો છે કે ઈશ્વર ઈચ્છા પ્રમાણે વર્તવું શ્રેયસ્કર છે. એટલે જે પ્રારબ્ધ સ્થિતિ છે, પૂર્વ નિબંધન કરેલું કર્મ છે, જે કર્મના સિદ્ધાંત પ્રમાણે ઉદયમાં આવે છે, અને તે પ્રમાણે જે શુભ અને અશુભનો ઉદય આવવાની સાથે સંસારના પ્રસંગોમાં બાહ્યમાં જે કાંઈ સાતા અના અસાતા અનુકૂળતા પ્રતિકૂળતા આ બધા સ્થિતિ સંયોગો જે નિર્માણ થાય છે, એ કહે છે કે એના પ્રમાણે વર્તવું શ્રેયસ્કર છે. સંયોગોની સામે સંઘર્ષમાં પડવું નહીં. સંયોગો નહીં બદલે, તું બદલી જા. જીવ પોતાની દ્રષ્ટિ બદલી શકશે, જીવ પોતાનો પુરુષાર્થ બદલી શકશે, જીવ ઉદયમાં આવેલું પ્રારબ્ધ કર્મ બદલી શકશે નહીં. પ્રારબ્ધ કર્મ તો વેદીને જ નિવૃત્ત કરવાનું છે, અને તે પ્રકારે જ તે નિવૃત્ત થાય એવી તેની વ્યવસ્થા છે. તો તે વ્યવસ્થાનો સ્વીકાર કરવો આ જિનેશ્વરના તત્વની શ્રદ્ધા છે. નવ તત્વની જે શ્રદ્ધા સંકિતનું લક્ષણ કહ્યું છે, એનું એક લક્ષણ કે જે કરે તે ભોગવે. કોઈ એવું કર્મ નથી કે જે અફળ છે, એની ભોગવવાની પ્રક્રિયામાં ફેરફાર થઈ શકે છે. કર્મની ભોગવવાની પ્રક્રિયામાં ફેરફાર થઈ શકે છે, પરંતુ એ કર્મ કોઈ વાર પ્રદેશે આવીને ફળ આપીને ખરી જાય છે, કોઈ વાર વિપાકની રીતે ઉદયમાં આવે છે. આ કર્મની જે પ્રકારની કાળ સ્થિતિ છે અને રસ સ્થિતિ છે એના ઉપર આધારિત છે કે કાળ સ્થિતિ કેવી છે અને અનુભાગ એટલે રસની સ્થિતિ કેવી છે. આ બંધની દશા તીવ્ર છે કે મંદ છે, એ બાંધ્યા છે એ માઠા રસે કરીને બાંધ્યા છે કે મંદ રસે કરીને બાંધ્યા છે, એ કયા નિર્ધ્વંસ પરિણામથી બાંધ્યા છે કે હળવા પરિણામથી બાંધ્યા છે. જેવી પ્રકારે કર્મનો બંધ પડ્યો છે એમાં પ્રદેશ પ્રકૃતિની સાથે કાળ એટલે સ્થિતિ અને રસ એટલે અનુભાગ જે પ્રમાણમાં છે તે પ્રમાણમાં ઉદયમાં આવે છે, પણ એ અફળ નથી, સફળ છે. જીવની પ્રત્યેક ક્રિયા એ સફળ છે જ્યાં સુધી જીવ અજ્ઞાની છે ત્યાં સુધી. જો જીવ જ્ઞાની હોય તો જ્ઞાનીની ક્રિયા અફળ છે. એમ સૂત્ર કૃતાંગ એની એક ગાથા વાંચવામાં કૃપાળુદેવ જ્યારે ખંભાતમાં ગયા અને હરકચંદજી મહારાજ, દેવકરણજી, લલુજી મહારાજ, મોહનલાલજી, ચતુરાજજી બધા બેઠા, ત્યારે દેવકરણજીને એક સૂત્રની અંદર, આગમના સૂત્રની અંદર એક શંકા થઈ હતી. એમાં લખ્યું હતું કે કે સંકિતની ક્રિયા અફળ છે અને અજ્ઞાનીની ક્રિયા, મિથ્યાત્વીની ક્રિયા સફળ છે. આ મુનિઓને આ પ્રશ્નનો ઉકેલ ન મળ્યો, આ સમજાતું નહોતું, એમ થયું કે આ કંઈક ખોટું છપાઈ ગયું છે. અહીંયા કંઈ અફળ અને સફળમાં કંઈક શબ્દફેર થઈ ગયો છે. ઉપર અફળ જોઈએ, નીચે સફળ જોઈએ. ઓ અહીંયા આવવાની બદલે અહીંયા આવ્યો છે, સ અહીંયા આવવાની બદલે અહીંયા આવ્યો છે. આ મુનિઓ મૂંઝાય. વિદ્વાન છે, સર્વસંગ પરિત્યાગી છે, શાસ્ત્રના અભ્યાસુ છે, પણ એને એમ થયું કે સંકિતની ક્રિયા અફળ, એનું કાંઈ પરિણામ નહીં, ફળ નહીં. એને પરિણામમાં આપણે જગતમાં જેને કહે ને લાભાલાભ, આખરે પ્રોફિટ શું, અને આ મિથ્યાત્વની ક્રિયા છે એ સફળ. એ હારો ગાંડો ગમે તે કરે તો એને ફળ મળે. ફળની અપેક્ષા અહીંયા એની પોઝિટિવ હતી અને પેલામાં એને નેગેટિવ થઈ ગયો. ઓહો, પણ નેગેટિવ પોઝિટિવનો ભાવાર્થ શું છે જ્ઞાનીની દ્રષ્ટિએ? એમણે કહ્યું કે ચાલો આપણે આ કહે છે કે મહાજ્ઞાની છે, અંબાલાલભાઈને બધા કહે છે કે આ તો રાયચંદભાઈ તો મહાજ્ઞાની છે, અને 22 વર્ષની ઉંમરે એમને જે મેળાપ થયો છે ત્યારે મુંબઈથી આવેલા એ ગ્રહસ્થ, એક વર્ષનો ગ્રસ્થાવાસ છે, હીરાનો વેપાર છે, બોમ્બેથી વેપારી વેસે અપાસરાની અંદર આવ્યા છે, અને મુનિઓએ એની સામે સૂત્ર કૃતાંગની ગાથા રજૂ કરી કે આમાં જુઓ તો ખરા, આ કંઈ અર્થ સમજાતો નથી. દેવકરણજીએ કહ્યું કે આમાં કંઈ અર્થ બતાવો. તો કૃપાળુદેવે ખૂબ શાંત ચિત્તે, સ્વસ્થતાથી, ગંભીરતાથી, પરમ વિનય સાથે કહ્યું કે મુનિઓ, આમાં કોઈ અક્ષરની કે છાપકામની ભૂલ છે નહીં, કોઈ ભૂલ નથી. જે ભૂલ છે તે સમજવાની છે. એણે કહ્યું કે સંકિતની ક્રિયા અફળ છે, એનો અર્થ સંકિતની ક્રિયાના ફળનું બેસવાપણું નથી, એ શુભ કે અશુભ હોતી નથી. સંકિતની ક્રિયામાં શુભ કે અશુભનું ફળ, પાપ કે પુણ્યનું ફળ બેસવાપણું નથી, એટલે એને કોઈ કર્મની અનુબંધની પરંપરા નથી. જ્યારે મિથ્યાત્વની ક્રિયા કાં તો શુભ હોય ને કાં તો અશુભ હોય, કાં તો પાપની હોય કાં તો પુણ્યની હોય, એટલે એનું ફળ જગતના લૌકિક સુખ કે દુઃખ આવ્યા જ કરે, અને આવી એની પરંપરા છે. આ કર્મ પરંપરા છે, એનું કર્મ ફળ ચેતના, એની ફળ પરંપરા છે. સંકિતને એવી કોઈ પરંપરા હોતી નથી. માટે અહીંયા જે લખ્યું છે તે બરોબર છે કે એની સંકિતની ક્રિયા અફળ અને મિથ્યાત્વની ક્રિયા સફળ. એટલો બધો પરમાર્થ આપીને બધા જ મુનિઓ આશ્ચર્યની અદભુત અદભુત દિન થઈ ગયા છે કે ઓહો, આવો અર્થ અમને આજ સુધી ક્યારે સૂઝ્યો નહોતો. જ્ઞાની પુરુષના આગમના અર્થ પકડવા બહુ મુશ્કેલ છે. આગમ વાંચવા સરળ છે, આગમના અર્થ કરીને એના ઉપર વિવેચનાઓ કરી, એના ઉપર ભાષ્યો લખવા અને એના ઉપર પ્રવચન માળાઓ કરવી, અને અમે તો એકમાત્ર આગમ જ જાણીએ, બીજું કાંઈ ન જાણીએ. બસ સર્વજ્ઞની વાણી આગમ જ છે, બાકી તમારું વચનામૃતિ બધું છદ્મસ્તની વાણી છે. અરે આગમની વાણી સમજાવનારા છદ્મસ્ત, ખબર પડે કે આગમની વાણીમાં શું કહેવા માંગે છે. પણ જીવને આ પ્રકારનો જ્યાં સુધી સ્વચ્છંદ છે, અહંભાવ છે, ત્યાં સુધી સાચી દ્રષ્ટિ, સમ્યક દ્રષ્ટિ વિના સંકિત થાય ખરું? સમ્યક દ્રષ્ટિ વિના સંકિત થાય ખરું? કદાચ ના થાય. તો આ જે દ્રષ્ટિનું સમ્યકપણું છે, એક જ્ઞાની આપણને અપાવે છે, એક ગુરુ અંજન સલાહકાર કરે છે, પ્રવચન અંજન જો સદગુરુ કરે, દેખે પરમ નિધાન જિનેશ્વર. આનંદનજી મહારાજ કહે છે કે જો સદગુરુ આપણી આંખના અજ્ઞાનના પડડને હટાવી અને જો અંજન સલાહકાર કરે તો અંતર ચક્ષુ ઉઘડી જાય. મોતીઓ વડે અને ડોક્ટર એનું ઓપરેશન કરે તો બાહ્ય પડડને કાઢે તો બાહ્ય દ્રષ્ટિ ખુલે. નહોતું દેખાતું એ દેખાય, પછી કે બોલો આ કેટલા આંગળા છે, આ કેટલા છે, બરોબર, જાઓ હવે તમે ટીવી જુઓ. ટીવી દેખાય, આત્મા ન દેખાય. આંખનું ઓપરેશન કર્યા પછી એમ કે મને તો તરત કહ્યું કે કાલથી છાપું વાંચજો, છાપું વાંચજો, પણ આત્મા વાંચી શકાતો? પણ સદગુરુ જો પ્રવચન અંજન કરે અને સદગુરુ પાસે જો આપણી આંખનો મોતીઓ ઉતરાવી નાખીએ, જોકે પેલા આપણે માનતા જ નથી કે આપણને મોતીઓ છે, મુશ્કેલી જે છે. ನೇತ್ರ ಉನ್ಮೀಲಿತಮ್ಯೇನ ತಸ್ಮೈ ಶ್ರೀ ಗುರುವೇ. ಅಜ್ಞಾನ ತಿಮಿರಾಂಧನ ಜ್ಞಾನಾಂಜನ ಸಲಾಕಯ. ಹೇ ಸದ್ಗುರುದೇವ್, ಅಮೆ ತೋ ಅಜ್ಞಾನ ತಿಮಿರ್ ಥಕೀ ಅಂಧ ಥಯೇಲಾ ಛಿಯೆ. ಜ್ಞಾನಾಂಜನ ಸಲಾಕಯ, ಆ ತಮಾರಿ ಅಂಜನ ಸಲಾಕಾನಿ ಸಡಿಥೀ ಅಮಾರಾ ಅಜ್ಞಾನ ಪಡಡನೆ ಹಠಾವೋ. ಆ ಮೋತಿ ಬಿಂದು ಜೇವು ಪಡಡ ಜೆ, પણ અંતર ચક્ષુનું એક બાહ્ય પડળ છે અને એક અંતરનું પડળ છે. સદગુરુ આગળ અંતરનું પડળ હટી જાય છે એટલે ત્યાં એ અંતરદ્રષ્ટિ આપે છે, અને અંતરદ્રષ્ટિ આપે છે એને જ ગુરુ ગમ કહેવાય છે. આનંદ ગંડી કહે છે કે પ્રવચન અંજન જેવું સદગુરુ કરે. પ્રવચન એટલે સર્વજ્ઞની દેશના, એ જે આગમ વાણી છે, સર્વજ્ઞની વાણી છે, એને પ્રવચન કહેવાય છે. જેણે આત્મા જાણ્યું તેણે સર્વ જાણ્યું, એને જ લખ્યું છે નિર્ગ્રંથ પ્રવચન. નિર્ગ્રંથ પ્રવચન એટલે સમવસરણમાં બિરાજિત અરિહંત દેવ સર્વજ્ઞ ભગવાન એમની દેશના, એને પ્રવચન કહેવાય છે. એ જે લિપિબદ્ધ થયા છે એને પ્રવચન કહેવાય છે. એ પ્રવચનો ધાર, પ્રવચન સાર ઘણું છે. તો આ પ્રવચન છે, પ્રવચન અંજન જો સદગુરુ કરે. આ પ્રવચનને સમજવા માટે સદગુરુના યોગથી સમજાય. કૃપાળુ દેવે આ વાત કીધી છે કે નહીં? અંતિમ સંદેશમાં કીધું છે.
જિન પ્રવચન દુર્ગમ્યતા થાકે અતિમતિમાં અવલંબન શ્રી સદગુરુ સુગમ અને સુખાન.
આ જીન પ્રવચન છે ભાઈ, દુર્ગમ છે અને મતિમાન તો થાકી જવાનો છે. એમાં અતિ મતિમાન હોય તો વધારે થાકે, થાકે અતિ મતિમાન. જો જરાક ડાપણ લગાવવા ગયો તો મુવો, એનું તો કામ નથી. કેવળ અર્પણતા વિના અહીંયા કઈ ચાલે એમ જ નથી. કેવળ અર્પણતા વિના કશું જ ચાલે નથી. ભક્તિ વિના જ્ઞાન નકામું. કૃપાળ દેવું કે કઈ નહીં થાય. તમે જે અટક્યા છો એને કારણે અખીમજીને કહી દીધું 263માં, તમને ભક્તિ વિના જ્ઞાન શું કામ છે? શૂન્ય છે. પેલા ભક્તિ, ભક્તિથી પ્રાપ્ત થતું સત્પુરુષ પ્રત્યેનો અહોભાવ, પરમ અર્પણતા, એમાં સ્વચ્છંદનો નાશ થાય છે. જ્યારે ભક્તિથી અર્પણતા આવે છે ને, ત્યારે આપણો જાણે અજાણે સ્વચ્છંદના અહમના કેટલા કણિયાઓ અંદર ભર્યા છે. કોઈ વાહ વાહ કરે ને, કોઈ પૂછે ને, કોઈ આગળ બિહારે ને, કોઈ બહુમાન આપે ને, ભૂલાતા હોય ને ફૂલાતા હોય ને પ્રસન્નતા હોય ને રોમે રોમે આનંદ હોય છે, ત્યારે ખબર નથી કે અહમ વેદાય છે. આ સ્વચ્છંદ વેદાય છે, બીજું કાંઈ આમાં વાતમાં માલ. પણ એ તો હેઠો ઉતરે તો ખબર પડે ને, અને બાકીના સમાજના લોકો એને ઉતરવા દે નહીં, એની માળા પહેરાવી જ રાખે એને. કારણ શું કે આપણામાંનો એક હોયો જાય એ આપણને પોવાય, આપણી હાર હાર રહેવો જોઈએ. અમે રખડી મરી નહીં તરી જાય એમ નહીં બનવા દઈએ અમે. ચાયલા કરે છે સંસાર છે એનો શું. જ્ઞાની કહે છે ઈશ્વર ઈચ્છા પ્રમાણે વર્તુ શ્રેયસ્કર છે અને યોગ્ય છે. બીજો શ્રેયસ્કર છે એ જ જીવનું કલ્યાણકારક છે. પૂર્વના કરેલા કર્મને નિવૃત્ત કર્યા સિવાય આ જીવની કોઈ કાળે મુક્તિ નથી. માટે ઉદય આવેલા કર્મોને સમ પરિણામે વેદવા એ જ પુરુષાર્થ છે, જેથી નવા ન બંધાય. પણ જૂનાય ન આવે ઉદયમાં, મારે વેદવા ન પડે. આવો શોર્ટકટ મંત્ર તંત્ર રિદ્ધિ સિદ્ધિ જાપ કોઈ ચમત્કાર, આવું ખરું જૈન માર્ગમાં? બિલકુલ નહીં, બિલકુલ નહીં. કૃપાળુ દેવ આગળના પત્રમાં આવશે એટલે આપણે ત્યારે મંત્ર સિદ્ધિ રિદ્ધિ બધું લખ્યું છે. લબ્ધિ કોઈ વાત નહીં. જેને તત્વની શ્રદ્ધા છે એણે જગતના આ તત્વની પણ શ્રદ્ધા હોવી જોઈએ કે કર્મ સત્તા એક વ્યવસ્થિત તંત્ર છે. કર્મ સત્તા એક વ્યવસ્થિત તંત્ર છે. કૃપાળુ દેવ એટલા માટે એને હરિ ઈશ્વર આવા ઉપનામથી નવાજે છે કે હરિ ઈચ્છાએ જીવવું છે. હરિ ઈચ્છાએ જીવવું છે એટલે કોઈ બીજો ધણી બેઠો નથી કે એ જેમ જીવાડે એમ જીવવું છે. હરિએ ઈચ્છેલો ક્રમ જેમ દોરે તેમ દોરાઈએ છીએ. કર્મ સત્તાની આ શ્રદ્ધાને કેળવવી પડશે.
જીવન પ્રાપ્ત થયું છે તો એના કર્મ સાથે જીવન છે. કર્મ વિનાનું જીવન હોઈ શકે ખરું? મને ઉદયમાં કોઈ કર્મ નથી અને મારું જીવન સંભવિત ખરું? નથી. એક સમય પણ સંભવિત નથી. આ જ્ઞાની પુરુષ પણ કહે છે કે એક સમય પણ જો ઉદય અસત્તાને થાય તો અમે અહીંથી મોકરાશ એટલી વર્તે છે કે અહીંથી ઉભા થઈને ચાલે. અરે એને પણ એક સમય માત્ર, અલ્પ સમય માત્ર પણ કર્મ સત્તા અસત્તામાં નથી એનો ઉદય. એટલે બધું ભોગવે છે. જીવે નિર્ણય આ કરવાનો છે કે પ્રારબ્ધ પૂર્વે નિબંધન કરેલું ભોગવવાનું છે, ગમે કે ન ગમે, આપણી ઈચ્છા હોય કે ન હોય. આનો વિકલ્પ જ ન કરવો, સંયોગોનો વિકલ્પ ન કરવો. પુરુષાર્થની અંદર દ્રષ્ટિ લગાવીને ઉદયમાં આવેલા કર્મોને સમપરિણામે, અદિનપણે, અવિષમ પરિણામે, બળવાનપણે વેદવા. કેવા બળ? એ ક્યાં કયું બળ લાગવાનું? દંડ બેઠક કરીને આત્માનું બળ. આત્માના બળથી ઉદયમાં આવેલા કર્મોને વેદવા, એવી રીતે વેદવા કે તે કર્મ નિવૃત્તપણાને પામે, જેથી કર્મ નિવૃત્ત થાય, સદા સદૈવ સર્વથા એ છૂટી જાય, એનો કોઈ બીજો અનુબંધ ન પડે. બંધ ભોગવતા અનુબંધ ન પડવો જોઈએ. આ આપણે સંસાર છે એ તો કર્મની પરંપરા છે. આ પરંપરાને તોડવાની છે. આ ધર્મ છે એ કર્મની પરંપરાને તોડવાનો માર્ગ છે. જે છે એને અટકાવવાનો નથી. કરેલા કર્મો તો જિનેન્દ્ર, શક્રેન્દ્ર, ઇન્દ્ર, મહેન્દ્ર બધાને ભોગવવા પડ્યા કે નહીં? પાર્શ્વનાથ કે મહાવીર કોઈ કરેલા કર્મ ભોગવ્યા વિના છૂટા થઈ ગયા? તો કે ના. તો શું થયું? એને બંધને ભોગવો અને અનુબંધ પડવા નિવૃત્ત થઈ ગયા. ધર્મ આ છે, ભોગવતી વખતે કર્મ ભોગવતા નવા ન બંધાય એવી પ્રકારનો જીવનો જે ઉપયોગ, પુરુષાર્થ, એને ધર્મ કહેવાય. ઈશ્વર ઈચ્છા પ્રમાણે વર્તવું શ્રેયસ્કર છે, એમાં જ જીવનું કલ્યાણ છે. અને પછી લખે છે અને યોગ્ય છે. અને યોગ્ય છે આમ જ હોય માટે વિકલ્પ કરવો, આમ જ યોગ્ય છે. ઈશ્વર ઈચ્છા પ્રમાણે એટલે પ્રારબ્ધ ઉદયાધીન કર્મ પ્રમાણે વર્તવું એ જ શ્રેયસ્કર છે, એમ જ યોગ્ય છે. આ યોગ્ય છે. આપણે ઘણી વાર એમ થાય કે મારે આમ કરવું, આ મને, આપણે આપણી જાતે નક્કી કરીએ છીએ કે આ યોગ્ય નથી, મને આવું થવું જોઈએ નહીં, મને આમ કોઈ કહી જાય નહીં, મારા ઉપર આવું બધું, મારી આણ ઉઠાપે એવું બનવું જોઈએ નહીં, મારા શબ્દોનું મારું અપમાન કરનાર. કારણ કે યોગ્ય અયોગ્યતાનો નિર્ણય આપણે કયા આધાર ઉપર લીધો? અહંપણાના આધાર. આપણે એમ જોયું નહીં કે ના, આ જે કંઈ થવાનું હશે તે થયું, એ લીધો નહીં. પરિણામે આપણે પ્રતિકાર કરીએ, રિએક્શન આપીએ, બદલાની ભાવના આવે અને સામે કંઈ ન આવે તો મનમાં કશાયના પરિણામ થાય કે ન થાય? ક્રોધ ના થાય, રીસ ના થાય, રોષ ના થાય, થાય. એ જ્યાં સુધી સારા કોઈ સદગુરુ મળે, પ્રતિક્રમણ થાય, આલોચના ખરા ભાવથી થાય અને એ કર્મ જો નિવૃત્ત થઈ જાય, હળવું હોય તો થઈ જાય હંમેશને માટે, પણ નહીં તો એનો બંધ પડવાની શરૂઆત થાય. કોઈ કર્મ 15 દિવસે બંધ પડે, કોઈનો 4 મહિને પડે અને કોઈનો 12 મહિને પડે. પણ 12 મહિના પછી એકેય જો ન ગોરસી રહ્યું હોય તો એકેય કર્મ એવું નથી બંધ પડ્યા વિના રહે જ નહીં, બંધ પડે પડે ને પડે જ. માટે તો અહીંયા વ્યવસ્થા કરે છે જ્ઞાનીએ, સવાર સાંજ પ્રતિક્રમણ, 14ના પ્રતિક્રમણ, ચાતુર્માસના પ્રતિક્રમણ, ચોમાસી 14ના અને છેલ્લે છેલ્લો ચાન્સ સંવત્સરી, કે ભાઈ તો 365 દિવસની મર્યાદા છે શાસ્ત્રમાં. આ કરેલા શુભ અશુભ ભાવોનો બંધ પડવાની વ્યવસ્થા એના 365 દિવસ છે. આ જો 365 ચૂકી ગયો, વાત પૂરી. એનો બંધ પડી જાય અને પડેલો બંધ ઉદયમાં આવે જ છૂટકો છે. માટે આ બધી આવશ્યક ક્રિયાઓને પણ સમજવી. કૃપાળુ દેવે તો લખ્યું છે બહુ સરસ રીતે કે કોઈ પણ જગ્યાએ એક પણ ક્રિયાનું ઉઠાપવા પણ નથી અમારામાં, અને છતાંય લોકોએ જુદી જુદી પ્રકારની પોતાની મનગમતી કલ્પના કરી અને શ્રીમદના માર્ગમાં ક્રિયાઓને ઉઠાપી નાખી છે. ભગવાન પોતે લખે કે એક પણ ક્રિયાનું ઉઠાપવાનું અમે કહ્યું હોય એવું લાગતું નથી. અને એક જે કોઈએ પ્રશ્ન કર્યો કે આની અંદર કંઈ ક્રિયા દેખાતી નથી, તો એ સમયે કૃપાળુ દેવે રસ્તામાં ચાલતા ચાલતા મોક્ષમાળાના બધા પાઠ બોલી ગયા કે આ મેં કીધું છું. હવે મોક્ષમાળામાં પ્રત્યાખ્યાન આવે, મોક્ષમાળામાં આવશ્યક આવે, મોક્ષમાળામાં પ્રતિક્રમણ આવે, મોક્ષમાળામાં જીન ભક્તિ આવે, મોક્ષમાળામાં કાયોત્સર્ગ આવે, મોક્ષમાળામાં સામાયિક આવે. આ બધા પાઠ કોણે લખ્યા છે? જ્યાં ઉઠાપી છે એને લખ્યા છે. અને ઉઠાપવા માટે એની અંદર દલીલ આપી છે કે આ બધું નકામું છે એવી દલીલ આપી છે કે આ બધું આવશ્યક છે એમ કહ્યું છે, એની સમજણ આપી છે બધી ક્રિયાઓ. એટલે મુનિશ્રીને પણ એ પ્રકારનો ઉપયોગ પકડાયો કે જોજો જાણતા અજાણતા પણ કોઈ જગ્યાએ આવી ગયા. પણ આ તો એના માટેનો બંધાયેલો મિથ્યા આગ્રહ દુરાગ્રહ છે, એનાથી જીવોને છોડાવવાનો પ્રયત્ન છે. કરવા જોઈએ, આરાધના વિના જીવનું કલ્યાણ ન થાય. બફમમાં ન રહીએ આપણે, જ્ઞાન અને ક્રિયાનો સુમેળ કરવો જ જોઈએ. જીવનની અંદર આ પ્રકારના સંયમના જે બધા સાધનો ઉત્કૃષ્ટ પ્રમાણમાં જૈન દર્શનની અંદર જૈન યોગ તરીકે કહ્યા છે, જૈન યોગની અંદર બધા જે સાધનો છે, પછી દ્વાદશ વ્રત હશે, દસ લક્ષણી ધર્મ હશે, અષ્ટ પ્રવચન માતા હશે, પંચ મહાવ્રત હશે, પંચ અણુવ્રત હશે, યમ નિયમના બધા જ ઉપકરણો જૈન દર્શનની અંદર કહેલા આત્માનું કલ્યાણ કરવા વાળા સચોટ અને અતૂટ ઉપાયો છે અને અનંતા જ્ઞાનીઓના અનુભવના નિચોડ રૂપ છે. માટે ક્યારેય એને ઉઠાપીને ચાલવું નહીં, પણ એમાં જે ખૂટતી કડી છે, એમાં જે ખૂટતો ભાવ છે, એ ભાવને જોડવાનો, સમજવાનું, સમજપૂર્વકની ક્રિયા કરવાની. એ ક્રિયાથી જ બંધ છૂટે છે, એ ક્રિયાથી જ પૂર્વના કર્મો વેદાય છે, એ ક્રિયાથી જ આત્માનું બળ કેળવાય છે કે જે બળે જીવ પોતાના સત્તામાં રહેલા કર્મને એનો નાશ કરી શકે છે, કર્મને વિદારી શકે છે. આ કર્મ વિદારવાનો એક મહાન યોગ એ જૈન યોગ છે. હરિભદ્ર સુરીનું યોગ દ્રષ્ટિ સમુચય વાંચવું, એ ન સમજાતું તો આઠ દ્રષ્ટિની સજ્જાય અર્થ સહિતની વાંચવી. કૃપાળુ દેવે એની અંદર કહ્યું છે કે આઠ દ્રષ્ટિની સજ્જાય કંઠસ્થ કરવી અને રોજ એનો પાઠ. એની સજ્જાઈની અંદર એ બતાવ્યું છે, ચાર દ્રષ્ટિ સુધી અજ્ઞાન અવસ્થા છે તો પણ જીવે શું કરવું એ બતાવ્યું છે. સમ્યક સન્મુખ દશા આવ્યા વિના જીવને સંકેત થાય નહીં. કૃપાળુ દેવના બધી જ વાતને જો સંકલનમાં આપણા મગજમાં ન હોય તો એકાદો પત્ર હાથમાં આવી ગયો કે એકાદું વાક્ય હાથમાં આવી ગયો અને ઠોકા ઠોક કરીએ કૃપાળુ દેવના નામે, આના જેવો જ્ઞાનીનો મોટો દ્રોહ બીજો નથી. કારણ કે જ્ઞાનીને એના યોગ્ય પરિપ્રેક્ષની અંદર આપણે મૂકવાની બદલે એકાંગી રૂપની અંદર મૂકવાનો પ્રયત્ન, કારણ કે આપણી દ્રષ્ટિ એકાંગી છે, માટે આપણને ઓલું ફાવતું નથી. માટે એને કીધું છે વારંવાર, ઠોકી ઠોકીને કીધું છે, પણ આપણે પાછું યાદ ન હોય. આપણે તો પાછી સ્મરણ શક્તિ કેવી, આ સતાવધાની પુરુષ અને આપણે કેટલા અવધાની, અડધું અવધાને નથી રહેતું. વાંચતા હોય તો વાંચવામાં જીવ ન હોય અને ભક્તિમાં હોય તો ભક્તિમાં જીવ ન હોય, સાચી વાત છે ને? આપણા એકેય અવધાનના ઠેકાણા નથી અને સતાવધાનીનો ધર્મ આપણે સાંભળવો છે. એટલે પછી દોષ આવે છે, આવા દોષ આવે ત્યારે એની દોષની આલોચના તો કરવી પડે. કૃપાળુ દેવ કહે છે એટલે જેમ ચાલે છે તેમ, જેમ ચાલે છે તેમ, ઉપાધિ હો તો ભલે, ન હો તો પણ ભલે. બોલો, ઉપાધિ હો તો ભલે અને ન હો તો પણ ભલે. હવે આ સ્થિતિ સમજાય છે? આવું અંતરાયનું પરિબળ છે, બાધક છે સાધનાની અંદર. આવી ઉપાધિઓ બધી બાધક છે, પૂર્વના અવરોધો છે, પૂર્વના અંતરાય કર્મ છે. તો જ્ઞાની કહે છે કે હોય તોય ભલે અને ન હોય તોય, જે હોય તે સમાન જ છે, જે હોય તે સમાન જ છે. આ સ્થિતિ સમજાય કે હોય અને ન હોય બંને સ્થિતિ જ્ઞાનીને કેવી? સમાન જ. ન હોય તો આપણને સમજાય, હોય તો મુશ્કેલીનો પાર નહીં, તરત જ ગાણા ગાવા બેસી જઈએ કે જુઓ ને આ કઈ ઉપાધિ ઓછી છે અમારે, તમારે તો સારું, તમે તો નવરા છો, લ્યો આપણને સીધું એમ કહો તમે તો નવરા છો, અમારે કઈ ઉપાધિ કેટલી બધી. અને પછી સાબિત શું કરે ખરે કે તમારા કરતા અમે ઘણું કરી છે, કેમ કે અમે તો આ બધી ઉપાધિમાં છે. ડાયો એવો પાછો, અરે ભાઈ તું ઉપાધિ વેદસ એ આત્મિક પુરુષાર્થ નથી. હાઈ બોય કરીને આત્મિક પુરુષાર્થ જુદી વસ્તુ છે, કર્મને વિધારવાની વાત છે. સમતા ભાવની અંદર રટણ કેટલું છે, સ્વરૂપનું ચિંતવન કેટલું છે, હર હંમેશ મનના અધ્યવસાય કેવા છે, જીવના અધ્યવસાય શાંત છે, ઉપસમ છે, અકશાય ભાવે છો કે કશાય ભાવે છો. એટલે ઘણી વાર આવું આવે કે અમે તો જ્ઞાની કરતા વધારે પુરુષાર્થી છીએ, આ તો બધું કરતા કરતા એને તો અપાસરામાં વેવું છે અને કાંઈ નથી, એને શું લેવા દેવા છે, એને નથી આગળ ઉલાર કે નથી પાછળ ધરાડ. અને આ જાણી પોતે પરદુઃખ ભંજન રાજા વીર વિક્રમ આખી જગતની ચિંતા લઈને નીકળો છે, એટલે જાણી અમે વધારે કામ કરીએ છીએ. જીવની અનેક પ્રકારની આવી ગ્રંથિઓ, આવી માન્યતાઓ, આ બધી અહમ આધારિત છે, આ બધી સ્વચ્છંદને આધારિત છે. ઘણી વાર આવું સમાધાન લઈ લે છે જીવ, એને ખેદ નથી વર્તો. કૃપાળુદેવ કહે છે કે અમને આ બધી ઉપાધિની વર્તે ખેદ વર્તે છે કે ક્યારે આ બધાથી નિવૃત્ત થઈએ, ક્યારે જંગલમાં ચાલ્યા જઈએ. આ જીવને ક્યારે ખેદ નથી વર્તતો કે અમે ક્યારે આ સંસારની ઉપાધિમાંથી છૂટીએ. 60 વર્ષ 70 વર્ષ 75 વર્ષ 80 વર્ષ એની પ્રવૃત્તિ યથાવત જ, અને પાછું સમાધાન આપે કે ના બધું બહુ શાંતિ રહે છે, કઈ ન હોય તો અકળામણ થાય એમ પાછું લખે આપણે, કઈ ન હોય તો અકળામણ થાય, આખો દી કઈ સત્સંગ થાય નહીં, ઉપયોગની ધારા આખો દી નો રહી એમ ને. એવો માર્ગ આત્માનો છે કલ્યાણનો, કે એને માટે થઈને આવું કઈક હોય એ સારું, કશાય ભાવમાં રહેવું. ક્યારે સમજાય એ પદની એ લીટીનો ભાવ? અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, ક્યારે થઈશું બાયાંતર નિરગ્રંથ જો, સર્વ સંબંધનુ બંધન તીક્ષ્ણ છે દિને, વિચરશું કવ મહત પુરુષની પંથ જો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. સંસારના બધા સંબંધ, બધા બંધનો એને છેદીને બાહ્ય અને અભ્યંતર પણ એ નિર્ગ્રંથપણું લઈને આવા મહત્પુરુષો અરિહંત વિતરાગ એવા અનંતા જ્ઞાની જૈન પુરુષો એમની દશાને અમે ક્યારે પામીએ? હવે જે જીવને સમાધાન હોય પોતાની દશામાં, વધતી ઉંમરે પણ સમાધાન હોય કે ના ના અમારો વ્યવસાય છે તો બરોબર છે, અમે જે કઈ કરીએ છીએ બરોબર છે, લૌકિક કર્તવ્ય અને પરમાર્થિક કર્તવ્યમાં જે ખતવણી કરતો હોય ત્યાં કરવું પડે ને, કર્તવ્ય છે, ફરજ છે, એની ફરજ છે. અને આત્માના જેને કઈ આત્માનો સાક્ષાત્કાર કરવાની કોઈ ફરજ જ નથી, તો આવી તો અનંતવાર ફરજ બજાવી. કેટલા સગાવાલા, કેટલા મા બાપ, કેટલા કૌટુંબ, કેટલા બાળ બચ્ચા, કેટલા કચ્ચા બચ્ચા, કેટલા ભાવ. લક્ષ્ય બંધાયું નથી, સ્પષ્ટપણે લક્ષ્ય બંધાયું નથી, એટલે વધતી ઉંમરમાં પણ વધતો વ્યવસાય, કૃપાળુદેવ કહે છે કે આ વધતો વ્યવસાય કોઈ પણ હિસાબે કરવા જેવો નથી. છોડતું તે પ્રવૃત્તિ બાળતું. જ્ઞાની તો આક્રમ આકરા શબ્દ કે તારી પ્રવૃત્તિને હવે તું બાળ, એને બદલે આપણે એનું સમાધાન આપીએ અને સાંભળવા વાળો એમ કે હા બરોબર છો, એ જ સાચું છે. સાચું થઈ છે ને ભાઈ, કારણ કે કહેને વાલા દીવાના, સુનને વાલા ભી દીવાના. આલાને માલો મળે તો વાત શું થાય બીજી? બોલો કે આપણે આમ કે હા બરોબર છે, આ જ કરવું જોઈએ ને, આખરે કે આખો દી ધર્મ ધર્મ થોડું મેળા દેવે છે. આવા ભેગા થાય આલિયા માલિયા બધા અને વાત વિતરાગ્ની ને સર્વજ્ઞની કરવાની બેઠા છે. આપણે વસ્તુને સમજવી જોઈએ, અંતરમાં ખેદ વર્તવો જોઈએ કે ભાઈ મારાથી તો નથી છૂટતું, પણ તારાથી છૂટતું હોય તો વહેલી તકે આ છોડવા જેવું છે. આ કોઈ વ્યવસાય હવે કરો માં તમે સંસારના બધા જ બંધનથી હવે તમે દૂર થાઓ. જ્યાં જીવના કશાય પરિણામ થતા હોય, અધ્યવસાય મન જીવના પરિણામ વિભાવમાં થતા હોય, આવી એક પણ પ્રવૃત્તિ જીવે કરવા જેવી નથી. ભલે મારે કરવી પડતી હશે, મારી પોતાની નબળાઈ હશે, હું એનો બચાવ નથી કરતો, હું એનું સમાધાન નથી આપતો, તમે પણ બને એટલા છૂટી જાઓ. આવા લોકોનો સંગી સત્સંગી છે કહેવાય. બાકી તો બાકીનો સંગ કેવો કેવો શબ્દ પ્રયોગ આપણે વાપરવો. એટલે કૃપાળુ દેવ કે આ કાળની અંદર મુમુક્ષુઓ સાચા સત્સંગીઓ મળવા એ પણ દુર્લભ છે. આપણને એમ થાય કે અહીંયા તો 2000-3000 માણા માતું નથી અમારા પ્રવચનમાં, તો કેટલા સત્સંગી, તો કે તારામાં બધા આવા ભેગા થયા છે બધા. કે શું કરો છો, અહીંયા જાઓ છો ને ઓફિસે ફેક્ટરી, તો કરું બધા. હા હા એવા જ મળે, કોઈ એમ કે ને કે હવે બંધ રાખ ભાઈ બહુ થયું, કોઈ મળે નહીં. કોણ પોષણ આપે આત્મિક પુરુષાર્થને? પોષણ આપનાર પુરુષો ક્યાં છે? આવા સત્સંગીઓનો ખેંચ વર્તાય છે. સત્સંગને જીવના પુરુષાર્થને પોષણ મળે એવી સ્થિતિ રહી નથી. જે હોય તે સમાન જ છે. જ્ઞાન વાર્તા સંબંધી અનેક મંત્ર આપને જણાવવા ઈચ્છા થાય છે, તથાપિ વિરહ કાળ પ્રત્યક્ષ છે એટલે નિરૂપાયતા છે. એવો ઋણાનુબંધ જાયગો છે સૌભાગભાઈ સાથે, હજુ તો 1 વર્ષ થયું નથી, 6 મહિના થયા છે. અને એવો ઋણાનુબંધ જાયગો છે કે સૌભાગને કહે છે કે આ જે કંઈ જ્ઞાન ધારા જે તક તમને આપવાની છે અમારા હાથે હરી તમને અપાવશે એમ અમને દ્રઢપણે લાગ્યા કરે છે. પૂર્ણ જ્ઞાનની પ્રાપ્તિ અમે તમને કરાવીશું. અને જ્ઞાનની પ્રાપ્તિ કરાવવામાં આ પુરુષ કહે છે સૌભાગ તો કેટલા બધા વિદવત એટલે કેટલા સતસૃષ્ટ ભણેલા છે, અભ્યાસુ છે, રાત દિવસ એની ચિંતનામાં છે, એ સત્સંગમાં ઘણો કાળ ગાળે છે. પણ કહે છે કે જ્ઞાન વાર્તા સંબંધી અનેક મંત્ર જણાવવાની તમને ઈચ્છા થાય છે. તમે જ્ઞાન વાર્તા તો ઘણી જાણી હશે, પણ અમારે તમને એના મંત્રો જણાવવા છે. અને તથાપિ વિરહ કાળ પ્રત્યક્ષ છે, અમારો ને તમારો વિરહ તો જુઓ, આ પ્રત્યક્ષ છે, આ કર્મનું આવરણ છે. આ પ્રકારના પરમાર્થ ઈચ્છુક જીવો એકબીજાને સુલભતાથી મળી શકતા નથી, આ બાધા છે, આ અંતરાય છે. એટલે વિરહકાળ પ્રત્યક્ષ છે એટલે નિરૂપાયતા છે. અમે તમને આ મંત્ર અને રહસ્ય એ જ્યાં સુધી પ્રત્યક્ષ મળીએ નહીં ત્યાં સુધી, એટલે લખે છે કે હવેના સત્સમાગમમાં તમને અમારે એવું બધું આપવું છે, માટે કોઈ એવો કાળ ગોતજો અને કોઈ બીજાને ભેગા લાવશો, કોઈ એવું સ્થાન ગોતજો કે જ્યાં વિશેષ આપણને વિક્ષેપ ન હોય, આવો કોઈ યોગ બને. એટલે નિરૂપાયતા છે. અત્યારે તો અમે અમારી પાસે કોઈ ઉપાય નથી કે અમે તમને આ જ્ઞાન વાર્તા સંબંધી મંત્ર આપી શકીએ. એટલે વળી પ્રશ્ન થાય ને કે મંત્ર એટલે ઇલમ અલગ કલક ચમત્કાર, આ તે ખાલી કલકત્તા વારી તેના વચન ન જાય, ખાલી દેહ હાથ કે તાલી. આપણને કોઈ મંત્ર શબ્દ કહીએ તો કેવું આમ લાલચ થઈ જાય કે ફલાણા મહારાજ આવ્યા છે મંત્રના જાણકાર છે, તો કેવી મજા આવે. બીજી દી આપણે અપાસરામાં જાય, પ્રવચન કરતા વહેલા જાય અને પ્રવચન પછી રોકાય, જો અનુકૂળતા ન મળી હોય મળવાની, તો શું કામ? કઈ કે કાદો મંત્ર આપી દો તો આપણું કામ થઈ જાય, કારણ કે આપણે કઈ પુરુષાર્થ કરવાનો નથી, કામ થઈ જાય આપણું. અને કામ શું થાય, પારમાર્થિક કે લૌકિક? માઈ લો જાણ્યો, મંત્ર કહેતા આપણી દ્રષ્ટિમાં આવા અનેક પ્રકારના રિદ્ધિ સિદ્ધિના ચમત્કાર એ તરત જ નજર સામે આવે. અને કોઈ એમ કહે કે આ મંત્ર છે ખાસ તમને જ આપ્યો છે, તમને જ આપવાનો છે, તો કેવી મજા આવી જાય. અને તમે જ કર્યા કરજો. આ મંત્ર પાછળનું આ વાત છે. ત્યારે કૃપાળુ દેવે કહ્યું કે મંત્ર એટલે ગુપ્ત ભેદ, મંત્ર એટલે શું? જ્ઞાન વાર્તા સંબંધી મંત્ર. મંત્ર એટલે ગુપ્ત ભેદ તમને આપવાના છે. આ જે કઈ જ્ઞાનીઓ એ જે કઈ એમની વાતો લખે છે ને, જીનવાણી, અને જીનવાણીને લખનાર અનેક જ્ઞાની પુરુષોની વાણી છે ને, એ અનેક પ્રકારના ભેદથી ભરેલી છે. અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી, અનંત અનંત નિક્ષેપે વ્યાખ્યાની છે. અહો રાજ ચંદ્ર બાળ ખ્યાલ નથી પામતાએ, જીનેશ્વર તણી વાણી જાણી તેણે જાણી છે. અનંત અનંત ભાવ, અનંત અનંત ભેદ આ જીનવાણીમાં છે. કારણ કે કહેવામાં આવી છે, કહેવામાં ભાષાની મર્યાદા છે. આશયને પકડવો પડશે, ભાવને પકડવો પડશે, અને એ ભાવ એકાંગી નથી, અનંત છે. એટલા એટલા નયથી અને એટલા એટલા નિક્ષેપથી આખી જીનવાણી આગમોમાં ઠાંસી ઠાંસીને ભરી છે. આના ગુપ્ત ભેદ આ શ્રુતનો પારગામી જે હોય, પરમ શ્રુત અપૂર્વ વાણી, પરમ શ્રુત સદગુરુ લક્ષણ યોગ, આ પરમ શ્રુત અધ્યાત્મ શ્રુતનો પારગામી જે હોય એ જ આ ભેદને પકડાવી શકે. આ બહુ મહત્વની ચીજ છે. આ ગુરુનો કેવી રીતનો ઉપકાર છે, ગુરુગમની શું આવશ્યકતા છે, કે અગાધ અફાટ એવી આગમ વાણી પડી છે પણ અનંત ભેદથી ભરેલી છે. આ મંત્ર એટલે ગુપ્ત ભેદ. એમ તો સમજાય છે કે ભેદનો ભેદ ટળીએ વાસ્તવિક સમજાય છે. અમને એમ સમજાય છે કે આ ભેદનો ભેદ જો ટળી જાય, જ્યાં સુધી આ વાણીનો ભેદ ભેદ રીતે જ છે અને આપણને એ ભેદ પકડાય નહીં, ત્યાં સુધી એ વાણીનું પારમાર્થિક રહસ્ય નહીં પકડાય. કે આ શબ્દ દ્વારા જીનેશ્વર ભગવંતનો, જ્ઞાનીઓનો કહેવાનો આશય શું છે, આને કઈ ભૂમિકાએ સમજવું, કેવી રીતે સમજવું, કયા દ્રષ્ટિકોણથી સમજવું, કયા પ્રમાણથી સમજવું, એકને એક વાત જુદા જુદા સમયે એનો અર્થ જુદો જુદો હોય, એની વિભાવના જુદી જુદી હોય. એક સમયે જે એક વિભાવના ધરવામાં આવે તો બીજે સમયે બીજી વિભાવનાથી, કારણ કે સંદર્ભથી સમજવાની વાણી છે, અપેક્ષાથી સમજવાનું જ્ઞાન છે. આને સ્યાદવાદ કહેવાય છે, કે એકેય વાક્ય અપેક્ષા વિના લખવામાં આવેલ નથી. કારણ કે દ્રષ્ટિમાં અનેકાંત પડ્યો છે અને લખવામાં એકાંત ભાષા એકાંત છે, માટે છૂટકો નથી. તો લખતી વખતે જે નહીં લખ્યો છે તે વખતે બાકીના બધા નહીં ત્યાં મોજૂદ છે, એવું સાપેક્ષ નહીં યુક્ત વાક્ય જ્ઞાનીઓની વાણી, આવા ભેદ એની અંદર ભરેલા છે. એ ભેદ કેવી રીતે સમજાય? અને આજે જે કઈ શ્રુતને સમજવામાં ગરબડ છે, કે જે નહીંથી કીધો છે એ નહીંનો ધોકો લઈને બેઠા છીએ આપણે, કારણ કે આપણને એ સિવાય કઈ સમજાતું નથી. અનંત નહીંથી આ તો વાણી કહેવામાં આવી છે, અનેક નિક્ષેપથી કહેવામાં આવી છે. તો સ્યાદવાદ એટલે અપેક્ષિત કથન. જીનેશ્વરની વાણીની કોઈ વાણી એવી એકાંત નિશ્ચયાત્મક નથી. તો આ જે છે સ્યાદવાદ, એટલે અપેક્ષાએ વસ્તુના ભાવ સમજવા. એટલે કે જે ભેદનો ભેદ ટળીએ, અને સ્યાદવાદ વિના ભેદનો ભેદ ટળતો નથી. ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મિલે ન ભેદ, ગુરુ બિન સંશય ના મિટે, જય 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 ગુરુદેવ. પ્રભુ ગુરુના સદગુરુના આલંબન વિના આવો કોઈ બતાવે નહીં માર્ગના ભેદ, તો આનો ભેદ ઉકેલી શકાતો નથી, સંશય મટી શકતા નથી, ભેદ મળતો નથી. અને જ્યાં સુધી ભેદનો ભેદ ન મટે, જ્યાં સુધી ભેદનો ભેદ ટળતો નથી, ત્યાં સુધી વાસ્તવિક સમજાતું નથી. સમજાય ખરું? પણ વાસ્તવિક સમજાતું નથી. વાસ્તવિક એટલે યથાર્થ, જે જેમ છે તેમ, જે જેમ સમજવું ઘટે તેમ. પાછું નહીતર આપણે આપણી રીતે કહીએ એટલે એ ગાથાને આત્મસિદ્ધિની અંદર આત્માર્થી જીવની પાત્રતામાં પહેલા વહેલી મૂકી છે તત્વજ્ઞાન પછી.
જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તહા સમજવું તે, ત્યાં ત્યાં તે તે આચરે આત્માથી જન એ.
કૃપાળુ દેવે તો એક શાસ્ત્ર કેવું પૂર્ણ રીતે લખ્યું છે, વસ્તુ સ્થિતિ અભિધેય પાત્રતા જીવની ભૂમિકા કેવી રીતે એક એક ગાથાઓ સંક્ષેપમાં મૂકી મૂકીને આખો માર્ગ વિતરાગનો અવિરોધ માર્ગની પ્રરૂપણા એટલે આત્મસિદ્ધિ. સર્વજ્ઞ વિતરાગના અવિરોધ માર્ગની પ્રરૂપણા એટલે આત્મસિદ્ધિ. અહીંયા લખે છે ભેદનો ભેદ ટળીએ વાસ્તવિક સમજાય છે. ભેદનો ભેદ ટળવો જોઈએ, હજુ ભેદની અંદર જ ગૂંચવાયેલા રહીશું તો એનો ભેદનો ભેદ ટળશે નહીં, ત્યાં સુધી જીવ મૂંઝાયા કરશે. મતિ જ્ઞાનથી મતિ કલ્પનાથી વસ્તુને ગ્રહણ કરશે, પણ જે પ્રકારનો પદાર્થ જિનેશ્વર દેવે જે યથારૂપ કહ્યો છે તે સ્વરૂપે પકડાશે નહીં. એટલે આવો ગુપ્ત ભેદ અમારે તમને આપવો છે. એ જ્ઞાન વાર્તાના સંબંધી અનેક મંત્ર તમને આપવા છે. જ્ઞાન વાર્તા કે જ્ઞાનની પ્રાપ્તિ કરવી હોય તો શ્રુતનું વાંચના કરવી હોય તો એમાંથી કેવી રીતે કરવી, એના ભેદના ભેદ કેવી રીતે ટાળવા, અને જેથી કરીને પરમ અભેદ એવું સત સર્વત્ર છે. બધી જ જગ્યાએ જિનેશ્વરની વાણીમાં પરમ અભેદ એવું સત છે, અને જો જીવને ભેદ જ પકડાતા હોય તો સમજી લેવું કે હજુ આપણી સમજવાની કચાસ છે, સમજવાની હજુ કચાસ છે. કારણ કે અભેદ એવું સત સર્વત્ર છે, જ્ઞાનીઓની વાણીમાં કેવળ સત નીતરી રહ્યું છે. જેમ અસતમાં સત હોતું નથી તેમ સતમાં અસત હોઈ શકે નહીં. કૃપાળુ દેવે લખ્યું અસતમાં સત હોતું નથી, તો સતમાં અસત હોય? અંધારાનો કોઈ પ્રકાર એવો નથી જેને અજવાળું કહી શકાય, તો અજવાળાનો કોઈ પ્રકાર એવો હોય કે જેને અંધારું કહેવાય? શક્ય નથી. તો આ વાણી છે એમ અભેદ સત રહેલું છે, સર્વત્ર રહેલું છે. કોઈ જગ્યાએ કોઈ શાસ્ત્રમાં કોઈ ગ્રંથમાં આત્મજ્ઞ પુરુષની વાણીમાં એની કોઈ પણ પ્રકારની પ્રરૂપણામાં અસત હોવાની કોઈ સંભાવના નથી. પણ અભેદ અસત છે, પણ આપણને ભેદ સહિત દેખાય છે. કારણ કે વક્તવ્યમાં કથનમાં એ ભેદ આવે. શૈલી ભેદની છે અને સમજવું છે અભેદને. શૈલી ભેદની છે કારણ કે અભેદની શૈલી લખાણની નથી, માધ્યમ પૂર્ણ છે અને અનુભૂતિ પૂર્ણ છે. અનુભૂતિ પૂર્ણ છે અને વક્તવ્ય કરવું છે અપૂર્ણથી, અપૂર્ણના માધ્યમથી પૂર્ણને બતાવવું છે. માટે એ ભેદ શૈલીમાં લખવું છે અને અભેદ શૈલીમાં સમજવું છે. ભેદ શૈલીમાં લખાય, ભેદ શૈલીમાં કહેવાય, ભેદ શૈલીમાં સંભળાય, પણ સમજાય અભેદ શૈલીમાં. આ બરોબર સમજો, ભેદ શૈલીમાં લખાયું હોય, ભેદ શૈલીમાં વંચાય, ભેદ શૈલીમાં સંભળાય, પણ પછી સમજાય સેવા અભેદ શૈલીમાં. એવું પરમ અભેદ એવું સત સર્વત્ર છે, તો જ પેલું કહે છે ને સત સરળ છે, સુગમ છે, સર્વત્ર તેની પ્રાપ્તિ હોય છે. અને સત સત સિવાય બીજેથી કંઈ મળતું નથી. સતને બતાવનાર સત જોઈએ, સતને બતાવનાર સત જોઈએ. અદ્ભુત વાત છે. સૌભાગભાઈ લખી છે, અહીંયા પત્ર પૂરો થાય છે. એક વાત આજે થોડી પ્રાસંગિક રૂપની અંદર કહેવાની છે. કુદરતી પ્રકોપની વાત આપણે સૌ જાણીએ છીએ એટલે એનું કોઈ રિપીટેશન ન કરીએ, પણ જે નવલખી વિસ્તાર અને કંડલાના વિસ્તારમાં જે તારાજી થઈ છે એના કારણે ઘણા જીવોએ કૃપાળુદેવના આશ્રમમાં ભમણિયા ખાતે આશ્રય લીધો છે. આપણી સ્કૂલ, આપણું અતિથિગ્રહ, એ બધામાં એવા વિસ્થાપિતો આવ્યા છે. આપણી એક ફરજ છે કે આપણે એમની સાર સંભાળ લઈએ. એટલે અનુકંપા દાનનો એક પ્રકલ્પ શ્રીમદ રાજચંદ્ર જ્ઞાન મંદિર ટ્રસ્ટ રાજકોટ તરફથી 2 દિવસ ત્યાં કરવામાં આવ્યો છે. ગઈકાલ અને આજ, આજ સાંજ સુધી પહેરી શકાય એવા સારા કપડાં અને ધનરાશિ અહીંયા જમા કરાવવાની છે. અહીંયા સંસદ ભાઈઓ એ કામ કરશે અને આવતીકાલે સવારે ભવાણી આશ્રમમાં જઈ અને એને ઉપયોગમાં લેશે, આપશે. જ્ઞાન મંદિર ટ્રસ્ટ તરફથી 25,000 રૂપિયાથી આ કાર્યનો પ્રારંભ થયો છે. અહીંયા બેઠા છીએ તો રાજદરબારને શરણે આવેલા એ બધાની આપણે યોગ્ય એને આશ્રય આપીએ અને અનુકંપા દાનથી એમની જે કંઈ આવશ્યકતા છે પૂર્તિ કરીએ અને એમના ઉપર જે કંઈ આપત્તિ આવી પડી છે એમાં આપણી સહાનુભૂતિ બતાવીએ. માટે સૌને વિનંતી છે કે અહીંથી જઈએ ત્યારે આપણે એની અંદર આપણો યત્કિંચિત ફાળો નોંધાવી દેવાનો છે. કોઈ પણ જાતનું હિચકિચાટ કર્યા વિના અને કપડાં અત્યારે ન લાવ્યા હોય અને જો સારા કપડાં પહેરી શકે એવા, કોઈ ફાટેલા ચીથરા લાવશો નહીં. કોઈ જીવનું આપણે અપમાન નથી કરવું, કોઈની અહેસાન નથી કરવું, કોઈના ઉપર આપણે ઉપકાર નથી કરવાનો. જે કંઈ છે આપણે આપણો સ્વ ઉપકાર કરવાનો છે. અને એ દ્રષ્ટિએ અહીંયા જે અનુકંપાદાન છે, આ એ અનુકંપાદાન ધર્મને બરોબર એની ભાવના સમજીને આપણા મુમુક્ષુ પરિવાર વતી અહીંયા એ પ્રકારની બધી ધનરાશિ, બીજું ન આપી શકાય તો જેટલું બને એટલું ધન, કે જેથી કરીને સારા એમના ઘરની ઘર વખરીના સાધનો, કંઈક સીધું સામાન એમને આપી શકાય અને એવો એના ઘરે પાછા ફરી શકે, આવી થોડી ઘણી જે કંઈ વ્યવસ્થા આશ્રમ તરફથી અને ત્યાંના આપણા કાર્યકર્તાઓ તરફથી વવાણિયા મોરબીના અને અહીંથી રાજકોટથી થોડા ભાઈઓ જવાના છે યુવાનો, જે થશે તેમાં આપણે મદદરૂપ થવાનું છે. પણ આપણી મદદમાં આપણો હાથ ટૂંકો કરતા નહીં, મન ટૂંકું કરતા નહીં, સત્પુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરે.